પૂજ્ય ભાઈશ્રીની ગર્ભિત શુદ્ધતા ઉપર તત્વચર્ચા.
જીવને ગર્ભિત શુદ્ધતાનો પ્રકાર બની જાય છે. તમે જુઓ એ પ્રકારનો પુરુષાર્થ ચાલુ રાખે વેદનાનો તો અનુભવ થાય છે. ગર્ભિત શુદ્ધતા એટલે શું? એ કેવળ માત્ર એને પણ મોહ કહેવાય. મોહ ના નિમિત્તે થાય છે. અનાદિકાળથી જીવે ચારિત્ર મોહ સંબંધે કશાયની મંદતા કરી અનંત વાર તીવ્ર કષાયના પરિણામ જોયા અને મંદ કષાયના પરિણામ કહ્યું. તીવ્ર કષાય ને મંદ કષાય એ બે ભેદ ચારિત્ર ગુણા છે. એવું તો અનંતવાર જીવે કર્યું અને નવમી પ્રેમ શોધી ગયો. અનંતવાર સ્વર્ગમાં ગયો એ પાપ ને છોડ્યું ને પુણ્ય કર્યું. પુણ્યને કરવાથી સ્વર્ગમાં જાય છે. ધર્મ કરવાથી સ્વર્ગમાં જતો નથી, ધર્મ કરવાથી મોક્ષમાં જાય છે. એટલે ચારિત્રના દોષોને ઓછા કરવાનો પુરુષાર્થ અનંતવાર જીવિત કર્યો. પાપના પરિણામ ન થાય એની સાવધાની રાખી અને કુંદના પરિણામમાં પ્રવૃત્તિ કરી મન વચન કાયાના યોગને શુભ ભાવમાં રોક્યો. એવી 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 ક્રિયા તો અનંતવારે કરી પણ એનાથી ગર્ભિત જોતા નથી. એનું નામ વિશુદ્ધિ છે પણ ગર્ભિત શુદ્ધતા નથી. એનું નામ
શુદ્ધિ
વિશુદ્ધિ નામ શુભ ભાવ. વિશુદ્ધિ શુભ ભાવને વિશુદ્ધિ કહેવાય. બોલી વિશુદ્ધિ નહીં, વિતરાગૃત વિશુદ્ધિ નહીં. વિશુદ્ધ લગતી આવે છે કશાયની મૂળતા, દેશના લગતી સાંભળવાનો ભાવ, દેવગુરુશાસ્ત્રની ભક્તિનો ભાવ, એવા એવા કશાયની મંદતાના પરિણામ જીવે અનંતવાર કર્યા. અનંતવાર મંદિરો બંધાયા, સંડ્યા દવાખાના ખુલ્યા, આંજરાપુર ખુલી, જીવને બચાવવાના અનેક પ્રકારો તેને કહ્યા. આંજરાપુર ખુલી કોના પરિણામ? કશાયની દુખિયાને જોઈને પોતાને કરુણ આવી જાય. પોતાની શક્તિ હોય તો કઈ દાન આપે, શક્તિ ન હોય તો એના પ્રત્યે કરુણ આવી જાય. આ જીવ કેવો દુઃખી છે એ બીજા જીવનું દુઃખ જોઈ અને પોતે દુઃખી થાય, બીજાને દુઃખે દુઃખી. દેવાનો હોય તો દાજવાનો હોય કેવો છે? દેને કા પૈસા ન હો કિસી કો તો ભી ઉસકો દુઃખ દેકર ઓર ઉસકે કરુણા આપી ઓર ઓર કિસી કો કહેતા ભી હૈ કે યે બહુ દુઃખી છે, એને કઈ મદદ કરવાની છે. આવી આવું આવું શુભ ભાવ અનંતવાર વ્યક્તિ પણ ये सम्यक दर्शन निमित कारण बनते हैं। જ્યારે ગર્ભિત શુદ્ધતા એના ઉપર નિમિત્ત કારણનો ઉચાર પાછળથી આવી શકે છે, એ પણ નિયમરૂપ નથી કે એને સમય દર્શન પ્રગટ થશે એ વાત કરું છું। ગર્ભિત શુદ્ધતા કોને કહેવાય? ઓલી કશાયની મંદતાની વાત મેં કરી, એ બધા સમજી શકાય છે। પાપ અને પુણ્ય એવા બે પ્રકાર, બે ભેદ ચારિત્રની પર્યાયમાં પડે છે, પણ શ્રદ્ધાળુની વિપરીત પર્યાય, વિપરીત માન્યતા એમાં એટલા પાપના જ પરિણામો છે, એમાં પુણ્યના પરિણામનો સદભાવ નથી। તીવ્ર મિથ્યાત્વ એ પણ પાપના પરિણામ, મિથ્યાત્વની મંદતા થઈ જાય તો પણ પાપના પરિણામ, એમાં પુણ્ય તત્વ નથી, તોય પાપ। અને તીવ્ર મિથ્યાત્વ હોય તો પાપ, એ ચારિત્રના કારણે પડે છે, આના કારણે પાપનો જ બંધ પડે।
ભારતીય કર્મ ભી સારી પ્રકૃતિ પાપરૂપ હોતી,
પાપરૂપ હોતી હૈ। મંદ થાય તો પણ એ પાપના જ પરિણામ છે, એ મંદ કશાય પણ પાપરૂપ છે, અને ચારિત્રમાં મંદ કશાય પણ તત્વ છે, એ બે તમે જુદા પાડો। હવે આપણે લેવું છે ગર્ભિત શુદ્ધતા, એટલે આખો વિષય તમે સમજશો એટલે તમને એનો ભેદ ખ્યાલમાં આવશે, ત્યાં સુધી ખ્યાલ બની ગયો।
હવે મિથ્યાત્વના મન પરિણામ શું છે
એ કહું કે એ હું તમે હમણાં સાંભળો પ્રશ્ન, પછી કરજો નામ જાય તો એ મારે કહેવાનું બાકી શરૂઆત જ કરું કે ગર્ભિત શુદ્ધતા એટલે શું એ તમારો પ્રશ્ન છે। તમે તમારા પ્રશ્નો પર ધ્યાન રાખો અને એનો ઉત્તર આવે છે આ તો ગર્ભિત શુદ્ધતા કોને કહેવાય? કે જે જીવને સમ્યક દર્શન થવાનું હોય એને ભેદ જ્ઞાનના વારંવાર વિચારવા હોય, એમાં મિથ્યાત્વની મંદતા થઈ જાય એને ગર્ભિત શુદ્ધતા કહેવાય। એ પરિણામ છે પાપના, પણ એના ગર્ભમાં શુદ્ધતા છે કે એ ભેદ જ્ઞાનનો વિચાર કરે છે। ભેદ જ્ઞાનનો વિચાર કરતા મિથ્યાત્વની પર્યાયમાં જે કટાયની મંદતા થાય, અને જો જરાક એ વિશેષ પુરુષાર્થ કરે તો ગ્રંથિ ભેદ થઈ જાય, મિથ્યાત્વનો ક્ષય થાય। મિથ્યાત્વના ક્ષયમાં ઉપસમ ક્ષય શબ્દ બધું લઈ લે, એટલે સમ્યક દર્શનની ઉત્પત્તિમાં નિમિત્ત કારણ ચારિત્રની કશાયની મંદતા નથી, સમજી ગયા? પણ મિથ્યાત્વની મંદતા, અને મિથ્યાત્વની મંદતા ક્યારે થાય? વારંવાર ભેદ જ્ઞાનનો વિચાર કરતો, એ ભેદ જ્ઞાનના વિચારમાં મિથ્યાત્વ મંદ થવાની શક્તિ ભેદ જ્ઞાનના વિચારમાં છે। 5 લાખ રૂપિયા 5 કરોડ દાન આપે એમાં મિથ્યાત્વ મંદ થતું, પણ કદાચિત મિથ્યાત્વ તીવ્ર થઈ જાય, કદાચિત અભિમાન થઈ જાય, આ મિથ્યાત્વનો પાપ એટલું ભયંકર છે, જીવને રખડાવે છે ત્યારનું। એટલે ગર્ભિત શુદ્ધતાનો સંબંધ મિથ્યાત્વની મંદતા સાથે છે, ચારિત્રની કશાયની સાથે મંદતાનો સંબંધ નથી। હા, મિથ્યાત્વ કુખ્યાતોની મમતા જ્યારે થાય છે ત્યારે ચારિત્રમાં પણ શુભાવ જ હોય છે. ત્યારે ચારિત્રની પર્યાયમાં પાપના પરિણામ નથી હોતા. જેટલો ટાઈમ એ આત્મા વિચાર દશામાં બેઠો હોય, ધ્યાનમાં ચિંતનમાં એ વેદનાના વિચાર કરતો હોય, ત્યારે ઓલા ચારિત્રની પર્યાયમાં તીવ્ર કષાય હોય જ નહીં. જો તીવ્ર કષાય હોય તો તત્વનો વિચાર નથી આવતો. તત્વનો જે વિચાર આવે છે એ કષાયની મંદતા છે માટે નથી આવતો. પણ કશ એ જ્યારે તત્વનો વિચાર કરે છે ત્યારે કષાયની મંદતા જ હોય છે, શુભ ભાવ હોય છે. શુભ ભાવના સદભાવમાં તત્વ વિચાર ઉગે છે, શુભ ભાવના કારણે નહીં. એ સ્વતંત્ર બે પર્યાય છે. શુભ ભાવ ચારિત્રની મંદતા તીવ્ર કષાય વખતેનો બધા પાપના પરિણામ છૂટી ગયા. વેપાર ધંધા રોજગાર રસોઈ બીજો થઈ ગયો, વેરવું ઓટું બધા કોઈ વિકલ્પ ન હોય. એ તત્વના વિચારમાં બેઠો છે ત્યારે સેજે ચારિત્રની પર્યાયમાં તીવ્ર કષાયના પરિણામ નથી હોતા, પણ મંદ કષાય થઈ જાય છે. એ મંદ કષાયનો સદભાવ ક્યાં છે એવું જ એનામાં નિમિત્ત પણ હોય છે. તીવ્ર કષાય વખતે તત્વ ચિંતન નહીં કરી શકું, તીવ્ર આકુલતા થતી હોય તો નહીં ચાલે લાંબો વિચાર. શાંતિથી બેઠા હો તત્વ વિચાર કરતો ત્યારે મિથ્યાત્વની મંદતા ઘણી થઈ જાય છે. વેદજ્ઞાનથી એ વેદજ્ઞાનથી જે મિથ્યાત્વની મંદતા થાય તેને પરમાત્મા ગર્ભી શુદ્ધતા કહે છે. પ્રગટ શુદ્ધતા નહીં, પ્રગટ શુદ્ધતા તો ગ્રંથિભેદ કરે, અનુભવ કરે અને મિથ્યાત્વનો ક્ષય થાય ત્યારે પ્રગટ શુદ્ધતા. શુદ્ધતા પ્રગટ થાય સમ્યક દર્શન. પણ સમ્યક દર્શન પ્રગટ થવા પહેલા વેદના વિચારથી ગર્ભિત શુદ્ધતા થઈ જાય. અને ઇન્દ્રિય જ્ઞાન હૈ વો સબ ઇન્દ્રિય જ્ઞાન કા વેપાર મેં વો કામ ચલતા હૈ. પતિ ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ હોય તો પ્રગટ શુદ્ધતા એ તો ચિંતન માનસિક ચિંતન હૈ. પાંચ ઇન્દ્રિયનો વિષય બંધ થઈ ગયો છે, પાંચ ઇન્દ્રિયો વ્યાપાર અહીંયા બંધ છે. એનાથી હું જુદો છું. આ કુટુંબ કબીલા પુત્ર પુત્રી કોઈ મારા નથી. હું તો એક જાણક પર પરિણામ માત્ર નો કરતા નથી, હું તો અકર્તા છું, હું તો જ્ઞાય છું. એવી રીતે ઘણા પ્રકારે દુકાનો ઘણા પ્રકારે એ વેદના વિચારમાં ઉપયોગને લગાવે છે. એનું કેન્દ્ર સ્થાન વેદના કરે છે દ્રવ્ય સ્વભાવથી વિભાવને જુદો. એનું લક્ષ્ય છે દ્રવ્ય સ્વભાવ તરફ, એના જોરે એનો નિષેધ કરે છે. લક્ષ અસ્થિ ઉપર છે એવું વારંવાર 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 સ્વભાવનો વિચાર કરે છે. ત્યારે એને કષાયની મંદતા, કષાય એટલે મિથ્યાત્વરૂપ કષાય, એની જે મંદતા થાય એ વખતે એને ચારિત્રની દશામાં પણ શુભ ભાવ હોય અશુભ ભાવ હોતો નથી. એને પૂરી બંધાય એ વખતે ચારિત્રની તીવ્ર કટાઈ નથી, અત્યારે મંદ કટાઈ
ચારિત્ર
પેક્ષા પણ બનતા વેસે કર્મ કા બનતા પ્રકૃતિ સ્વર્ગ આદિ કા આયુષ બંધ બનતા રૂપાવ. મગર જો ભેદ જ્ઞાન કા વિચાર ચલતા હૈ ઉસે વિચાર ઇતના મંદ હો જાતા હૈ કે જો જરાક જ્યાદા પુરુષાર્થ કરે સ્વભાવ કી અધિકતા જાવે દ્રવ્ય સ્વભાવ जैसा है ऐसा ख्याल में ले ले, द्रव्य का निश्चय, और बाद में परिणाम का निश्चय क्या है, परिणाम का व्यवहार क्या, परिणाम का विषय क्या है, ये मेरा शुद्धात्मा है, मेरा विषय बस उसको मैं जानू, ऐसा विचार चलता है तो इमा मिथ्या थोड़ी मनता थाय छे। तो इन्हें परमात्मा भेद ज्ञान सविकल्प भेद ज्ञान थी मिथ्यात्मनी मंदता थाय छे। सविकल्प भेद ज्ञान थी मिथ्यात्मनो क्षय थतो नथी, પણ જયારે મંદતા થાય છે અને જો ગા મારો તો ક્ષય થઈ જાય, એ વખતે ગા મારી દો ત્યારે એને ગર્ભિષ્ઠતા કહેવાય, અને ગર્ભિષ્ઠતા થી જો પુરુષાર્થ કરે તો પ્રગટ શુદ્ધતા થઈ જાય। ગર્ભિષ્ઠતા અને પ્રગટ શુદ્ધતા, પ્રગટ શુદ્ધતા પહેલા ગર્ભિત શુદ્ધતા થઈને આવી જાય છે, એવો વિરાગ ભાવ છે। આ કોઈ પદાર્થ મારા નથી, મારું તો એ જ્ઞાન છે, હું તો જ્ઞાતા છું, કરતા નથી, હું તો જ્ઞાનમય સુખમય કાર્યમાં છું, પરિણામ મારા નથી, તો પછી પરિણામનું નિમિત્ત એક તો મારા ક્યાંથી, એ તો પ્રત્યક્ષ પદાર્થ છે। શાસ્ત્ર જ્ઞાન મારું, શાસ્ત્ર તો મારા નથી, શાસ્ત્રનું જ્ઞાન મારું નથી, પર્યાય તો મારી નથી, પણ પર્યાયનું જ્ઞાન પણ મારું નથી, અને દ્રવ્યનું જ્ઞાન પણ કથનચિત મારું છે, સરળતા તો મારું તે કાઢી દીધું છે, એવા એવા ભેદ જ્ઞાનના વિચારો ચાલતા રહે છે ત્યારે એને ગર્ભી શુદ્ધતા થઈ ગઈ છે। આ વિશે જ્ઞાનશીલ હશે લીધો છે, બહુ ટૂંકા શબ્દોમાં બહુ વિસ્તાર એને નથી કર્યો ભેદ જ્ઞાનનો, પણ ભેદ જ્ઞાનના પ્રકારથી, ભેદ જ્ઞાન શબ્દ વાપરોથી, પણ હું એક જ્ઞાનનાર આત્મા છું અને આ પુત્ર પુત્રી કલત્ર મારા નથી, મોક્ષના પ્રકારને છેડે, મોક્ષના પ્રકારને છેડે બનારસ દાસની પરમાત્માની ચિઠ્ઠીમાં છે, એમાં છે ગર્ભી શુદ્ધતા।
અને 175 ચુમ્મતર કળશમાં જે રાજમંદિરની ટીકામાં ગર્ભી શુદ્ધતા,
એ ગર્ભી શુદ્ધતા નહીં,
ગર્ભી શુદ્ધતા નથી, એ
તો અંતર પરિણામ યોગ્યતા વાળા,
આ યોગ્યતા,
હા એ તો એ વિષય, આ તો પૂરો થઈ
ગયો છે, પણ છો
તો આ વિષય પૂરો કરી
નથી, પર
એને એને ગુણભેદમાંથી અભેદમાં આવી જાય, પર્યાયના વિચારમાંથી દ્રવ્યમાં આવી જાય, પરના વિચારમાંથી સ્વના વિચારમાં આવે, વારંવાર એ સ્વભાવ તરફ પડતું હોય, સ્વભાવની મુખ્યતા કરીને સ્વભાવ જ મારો છે, સ્વભાવ એટલે ઠીકાળ, સ્વભાવ જ હું છું, એમ એના લક્ષ્યે વ્યવહારની ના વિષયનો નિષેધ કરતો જાય, કે મૂળ સ્થાન મારા પર નથી, મારા સ્થાન મારા સંયમ લબ્ધિના સ્થાનો મારા પર, વ્યવહાર તો ત્રીના પરિણામ તો મારામાં નથી, પણ નીચે ત્રીના પરિણામ તો મારામાં નથી, એ બે નાશવાન છે, અવિનાશી થતું છે, એમ વારંવાર દ્રવ્યને પર્યાયનું ભેદ જ્ઞાન ચાલતું હોય ત્યારે તેને સાથે ચારિત્રની કષાયમાં મંદતા તો હોય જ, એ શુભભાવ જ હોય, ત્યાં શુભભાવ હોય અને અહીંયા પાપભાવ હોય, પણ પાપની માત્રા ઘટતી હોય અને વાં શુભની માત્રા વધતી હોય, વાં શુભની માત્રા ઘટતી નથી વધતી છે, જેમ જેમ તત્વ ચિંતન કરો ઉત્કૃષ્ટ શુભભાવ થાય, શુભની માત્રા અહીંયા વધે છે અને અહીંયા પાપની માત્રા ઘટતી જાય છે, કેમ કે આ પાપના પરિણામ છે, વેદના કરવાથી શુભભાવ થાય છે એકનું ન લેવું, વેદનાથી મિથ્યાત્વનો રસ મંદ પડતો
જાય,
એ એ જરૂરનું છે,
એ પાપ લાગે તો એકદમ છૂટા પડ
જાય, હા પાપી હે, જ્યાં સુધી એ વેદ જ્ઞાનને છેદીને અનુભવ પ્રત્યક્ષ ન કરે ત્યાં સુધીના પરિણામમાં શ્રદ્ધાની પર્યાયમાં મંદતા થાય છે, વિપરીત શ્રદ્ધા છે, એ વિપરીત શ્રદ્ધા નો છેલ્લો કણિયો પણ બુરો છે, એ તો ક્ષય કરે છૂટકો. અને એ ક્ષય આત્માનું લક્ષ્ય કરે, અનુભવ કરે ત્યારે થઈ જાય. એને તો વિદ્યા તો મન થાય છે કે વિદ્યા તો ક્ષય થાય છે એના પર નજર નથી. એનો તો વિચાર ચાલે છે આત્માનો, ભાઈ આ તો શું થાય છે એનું જ્ઞાન કરાવે છે, એને એને જોવા આવતું નથી. પણ અહીંયા જયારે વિજ્ઞાન ચાલે છે વિચાર, ત્યારે શું ગર્ભિત સુતા કોને કહેવાય?
ઓલા
પાપ નો ઉદય નથી, ચારિત્ર ના પાપ નો ઉદય નથી, ગુણ વધતું જાય છે અને પાપ ઘટતું જાય છે. પાંચ લાખ રૂપિયાનું દાન અને એક માણસ અંતર્મુખમાં તત્વનો વિચાર કરતો તો એ છાબડામાં જો બેનું કોઈનું મૂકવામાં આવે તો કોઈનું કોઈ વધી જાય.
એટલે
હું પર્યાય નો વિચાર કરતા જે સુભાવ થાય એ જુદી જાતનો છે. હવે જે પાંચ લાખ નું દાન કર્યું એમાં તમને સંસારના નિમિત્તો મળશે અને આ તત્વ વિચાર થી કોઈ બંધાય છે એમાં મોક્ષ માર્ગ બતાવનારા નિમિત્તો મળશે. બે કોઈની પ્રકૃતિમાં ફેર છે, એમાં ભોગમાં ભોગના નિમિત્તો મળશે તમને અને એમાં છૂટવાનું નિમિત્ત મળશે. એ પુણ્ય નથી, એ ક્યાં પુણ્ય છે પછી? પણ આ તો એના પુણ્યના ફળમાં શું મળે અને આને પણ પુણ્ય તો બંધાય છે, આને શું મળે ને ઓને શું મળે, અને તે ફિંગર ભેટો થાય ઓને ભોગના નિમિત્તો મળે. સંસારની પરંપરા કેમ કે પુણ્ય તો બંધાય છે, પ્રકૃતિ પુણ્ય તો બંધાય છે અને એને સહયોગ મળે, એને ધર્મ ના સહયોગ મળે, એને ભોગ ના સહયોગ મળે, સ્વર્ગ આદિ મળી જાય. એક જીવ આહાર કરે છે, બીજો જીવ ઉપવાસ કરે છે. ટીકાની વાત નથી, તત્વની વાત, તત્વની વાત છે. એક જીવ ઉપવાસ નથી કરતો, આહાર કરે છે, બીજો જીવ ઉપવાસ કરે છે. બે જીવ છે. ઉપવાસ કરનારા જીવે એમ માન્યું કે આજે એ ધર્મ થયું, જે આહાર કરે છે એ એમ નથી માનતો કે આજે મેં ધર્મ થયું, મેં તો પાપના પરિણામ કર્યા, ખાવાના પામી. સમજી ગયા? હવે બીજું ઉપવાસ કરનારો એને અભિમાન થાય છે, આજે ઉપવાસ કર્યો અને આને ઉપવાસ ન કર્યો, અભિમાન આવી ગયું. એટલે ચારિત્રમાં તો મંદતા થઈ પણ અભિમાન કર્યું વ્રતનું, ઉપવાસ ન કરવા અને ખાવા પડવું એની વાત નથી, પણ તત્વનું સ્વરૂપ શું છે એ સમજવાની
છે.
વ્રત કરીને અભિમાન કરે તો મિથ્યાત્વ નો દોષ લાગ્યો.
મિથ્યાત્વ નો દોષ કેવી રીતે લાગ્યો?
ચારિત્ર નો ધર્મ કરું છું, આ દોષ નું કારણ છે મને.
અને
જો વ્રત કરીને એ માને કે આ પરિણામ ધર્મ ના નથી, કશાય બચે, અને એ પણ ઉપાસાદી કરું છું ઉપવાસ કરતો હોય ને બીજો ખાતો હોય, અને બીજો ખાનારો પાછો ઉપવાસ જે કર્યો એને શુભ ભાવ છે, તો એ શુભ ભાવ પ્રત્યે જો એને દ્વેષ આવે તો ઓલાને નુકસાન થઈ ગયું મોટું. શુભ ભાવ પ્રત્યે દ્વેષ નહીં અને રાગ પણ નહીં. શુભ ભાવ આવ્યો ઉપવાસનો, એના પ્રત્યે દ્વેષ પણ નહીં ને રાગ પણ નહીં. કોઈ ઉપવાસ કરી શકે દાખલા તરીકે તો કરે, તો એ ઉપવાસ કરનારો જે જીવ હોય એના પ્રત્યે દ્વેષ ન કરવો, તેમ એના પ્રત્યે રાગે ન કરવો કે એ ધર્મ કરે છે.
એમ તો કરે,
એને એને જાણવું, એ સ્થિતિ હોય એનો જ્ઞાતા રહે,
એને સાધુ કર્યું પણ કહેવાય નહીં.
બસ એને 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 એ ભાવ આવ્યો હોય મારા જ્ઞાન નું નહીં થઈ ગયા, ખાને કા ભાવ આયા, એસકો ખાને કા ભાવ નહી આયા, ઠીક હૈ.
હોને યોગ્ય હોતા હૈ.
ભાઈ હવે ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન,
નિષ્યાભાસ અને વ્યવહારાભાસ ના પ્રકરણમાં 85 કાયમાં આ વિશે લખેલો છે. શુભ ભાવ છે એ આવ્યો, એ તો બંધુ કાઢ, એ તો બંધુ કાઢ, તો એના પ્રત્યે દ્વેષ આવી
ગયો.
જાણીને કેવો તને ભાવ આવે છે એના ઉપર તો નિર્ણય થઈ શકે ચાન્સ છે.
એને ભાઈ એક જ વાત છે કે હું તો જાણનાર છું, વારંવાર જ્ઞાન તરફ હોવું નહીં, નાયક તરફ હોવું નહીં. એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય
નથી.
લાખ વાત ની એક વાત નિશ્ચય, હું તો જાણનાર છું, કરનાર નથી, હું તો જાણનાર. પછી હું જ્ઞાતા છું, જાણનાર છું, તો કોનો
આપણે જે ધર્મ ધ્યાનમાં શુભ પરિણામ વારંવાર આવી જાય અને આત્માનું અનુભવ પણ થાય, અને શુકલ ધ્યાનમાં માત્ર એકાગ્રતા
શુભ ઉપયોગ, ત્યાં શુભ ઉપયોગ નથી. ધર્મ ધ્યાનમાં નિશ્ચય ને વ્યવહાર બે લાગુ પડે. ધર્મ ધ્યાન નિશ્ચય, ધર્મ ધ્યાન વ્યવહાર. સાતમા ગુણ સ્થાને નિશ્ચય ધર્મ ધ્યાન હોય છે મુનિરાજ, અને છઠ્ઠે આવે તો એને વ્યવહાર ધર્મ ધ્યાન કહેવાય. તો એમાં નિશ્ચય ને વ્યવહાર, શુદ્ધતા અને શુભ ભાવ એ બે પ્રકારમાં પડે. પણ શુક્લ ધ્યાનમાં તો એકલી વિતરાગતા છે.
શુદ્ધ ઉપયોગ એટલે શુદ્ધ ઉપયોગ.
શુક્લ ધ્યાન સાતમાના બીજા ભાગથી આવે. સાતી સહિત સ્વસ્થાન અને સાતી સહિત સાતમા ગુરુસ્થાનના બે ભેદ છે. જ્યાં સુધી એ સ્વસ્થાનમાં છે ત્યાં સુધી છઠામાં આવી જાય, અને સ્વસ્થાન છોડીને સાતી સહિતમાં જાય એટલે સાતમાના બીજા ભાગમાં જાય તો આઠમું નવમું દસમું આવી જાય. અરે એવી લબ્ધિ પ્રગટ થાય આત્મા